આ છે એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો આશાની વાણી. અમારા આજના પ્રસારણમાં તમારો હાર્દિક સ્વાગત છે. આજે તમારા માટે અમે ખૂબ સુંદર સ્વાસ્થિક અને આત્મિક વિચારો લાવ્યા છીએ, પણ તે પહેલા સાંભળો દેવની સ્તુતિમાં આ સુંદર ગીત.
તો ચાલો મિત્ર જોઈએ. તો ચાલો મિત્ર, મિત્રો સાંભળીએ. પંચકર્મ એ બિલકુલ નૈસર્ગિક અને પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ છે. કુદરતી રીતે આપણા શરીરમાં જે દોષો કે મળો એકઠા થાય છે તે કુદરતી રીતે જ બહાર નીકળતા રહે છે. ફેફસામાં કે આમાશયમાં કફ એકઠો થાય તો શરીર અને કોઈને કોઈ રીતે મોં વાટે બહાર કાઢે છે. ગળામાંથી ખેંચીને ઘણા લોકો રોજ થોડો કફ બહાર કાઢતા હોય છે. નાના બાળકને પણ ક્યારેક કફની ચીકણી ઉલટી થતી હોય છે. ફેફસામાં ભરેલી કફ પણ રોજના રોજ થોડો ઘણો ખાંસી દ્વારા બહાર નીકળે છે. ખાધેલા ખોરાકમાંથી છેવટે જે મળ ઉત્પન્ન થાય તેને આંતરડા ઝાડા વાટે શરીરની બહાર કાઢે છે. 24 કલાકમાં 1 થી 2 વાર મળ બહાર ફેંકાય ત્યાં સુધી પ્રાકૃત છે. વાછૂટ કે ઓડકાર દ્વારા વાયુ પણ કુદરતી રીતે જ બહાર ફેંકાય છે. આમ છતાં ઘણીવાર જોઈએ એટલા પ્રમાણમાં મળો બહાર ફેંકાતા નથી અને શરીરમાં પોતપોતાના સ્થાનમાં એકઠા થતા રહે છે. હોજરી અને અમાશયમાં કફ એકઠો થાય છે. આંતરડામાં અને પક્વાશયમાં વાયુ એકઠો થાય છે. આમ એકઠા થયેલા દોષોને શરીરના કુદરતી માર્ગે પોતપોતાના સ્થાનમાંથી બહાર કાઢવાની કુદરતી પ્રક્રિયા એ પંચકર્મ છે. પંચકર્મ શરીરની કુદરતી પ્રક્રિયાઓમાં હસ્તક્ષેપ કર્યા વિના દોષોને બહાર કાઢવાનું કામ કરે છે. શરીરના ઉપરના ભાગમાં હોજરી વગેરેમાં એકઠા થયેલા કફને વમન એટલે કે ઉલટી દ્વારા બહાર કાઢી નાખવામાં આવે છે. માથામાં એકઠા થયેલા દોષોને અને ખાસ કરીને કફને નસ્ય દ્વારા બહાર કાઢવામાં આવે છે. વિરેચન એ પિત્તને બહાર કાઢી નાખવા માટેની કુદરતી ક્રિયા છે. અનુવાસન અને આસ્થાપણ નામની બસ્તી દ્વારા પ્રકૃપિત થયેલા વાયુને બહાર કાઢવામાં આવે છે. આમ પંચકર્મ એ શરીરને સ્વચ્છ કરાવતી એક વૈજ્ઞાનિક પ્રક્રિયા અને નૈસર્ગિક વિધિ છે. આયુર્વેદના મતાનુસાર વાયુ, પિત્ત અને કફ એ 3 દોષોની વિષમતાને કારણે વિવિધ રોગો થાય છે. એ 3 દોષો વધીને પ્રકૃપિત થાય ત્યારે શરીર શુદ્ધિના હેતુથી ચિકિત્સા આ પ્રમાણે કરવી. માથામાં કફ એકઠો થઈને પ્રકૃપિત થાય અને શરદી વગેરે રોગો કરે ત્યારે નસ્ય આપવું. હોજરીમાં અને ફેફસામાં કફ વધી જાય અને પ્રકૃપિત થઈ ખંજવાળ વગેરે કફજન્ય રોગો કરે ત્યારે વમન કરાવવું. વમન એટલે ઉલટી દ્વારા કફને બહાર કાઢવાની શાસ્ત્રીય વિધિ. પિત્ત વધી ગયું હોય અને એ કારણે શરીરમાં ક્યાંય પણ બળતરા કે એવા કોઈ પિત્તજન્ય રોગો થયા હોય તો વિરેચન કરાવવું. અને વાત પ્રકોપના કારણે કમરમાં દુખવો વગેરે વાયુજન્ય રોગો થયા હોય ત્યારે બસ્તી આપવી હિતકારક છે. જો 2 દોષ સાથે હોય તો તે મુજબ 2 પ્રકારના ઉપચારો કરાવવા અને 3 દોષો મિશ્રણ હોય તો 3 માટેના ઉપચાર યોજવા હિતવા છે. પંચકર્મ એટલે શું? વમન. વમનમાં ઉલટી દ્વારા દોષોને બહાર કાઢવામાં હોવા છતાં પંચકર્મની ભાષામાં જેને વમન કહે છે તે માત્ર ઉલટી નથી પરંતુ કોઠામાં એકઠા થયેલા કફ વગેરે દોષોને મુખ માર્ગે બહાર કાઢવાની એક શાસ્ત્રસંમત ચિકિત્સા છે. વમન કરાવતા પહેલાં જરૂરિયાત પ્રમાણે લંઘન અલગ લઘુ ભોજન કરાવ્યા પછી યોગ્ય માત્રામાં ઔષધ સિદ્ધ ઘૃતપાન સ્નેહપાન કરાવ્યા બાદ અભ્યંગ એટલે કે આખા શરીર પર અનુલોભ ગતિથી ઉપરથી નીચે તરફ ઔષધ સિદ્ધ તેલ દ્વારા માલિશ કર્યા પછી સ્વેદન એટલે કે પસીનો આવે ત્યાં સુધી બાફ એટલે કે સ્ટીમ આપીને આખા શરીરમાં વ્યાપ્ત થયેલી દોષોને પીગળાવી કોઠામાં લાવી ઉદ્વર્ગ માર્ગે એટલે કે મુખ દ્વારા એ દોષોને ઉલટી રૂપે બહાર કાઢવાની ક્રિયા એટલે વમન. મુખ્યત્વે આ ક્રિયા કફના રોગોને દૂર કરવા માટે કરાતી હોય છે. જૂની શરદી, કફ, ખાંસી, શ્વાસ અપચો, વારંવાર મોંમાં કફ આવ્યા કરવો, અરુચિ, જમવાની ઈચ્છા ન જ થવી કે મોળ આવવી, વધુ પડતી ચરબી, સુસ્તી, વધુ પડતી ઊંઘ, આળસ, કફ રહેતો હોય તો એવી જૂની શરદી, ખંજવાળ આવતી હોય એવા ચામડીના રોગોને અને આ સિવાય પણ અનેક રોગોમાં વમન કરવામાં આવે છે. વિરેચન, લોકભાષામાં જેને ઝાડા કહે છે તે જ આ વિરેચન નથી. વિધિવત પૂર્વકર્મ સ્નેહન સંવેદન કરાવ્યા પછી આંતરડા એકઠા થયેલા દોષોને વિરેચક ઔષધો દ્વારા ગુદા માર્ગથી કાઢવાની ક્રિયા એટલે વિરેચન. આયુર્વેદ અનુસાર પિત્તના રોગોની એ શ્રેષ્ઠ શોધન ચિકિત્સા છે. ચામડીના રોગો, પેટના રોગો, અર્શ, ભગંદર, માથાનો દુખવો, મુખપાક, બળતરા, શ્વાસ, ખાંસી, અપસ્માર, વાઈ, ગાંડપન, અરુચિ, ઉલટી, સોજા, પેટમાં ગયેલું ગર એટલે કે વિષ, કબજિયાત વગેરે રોગોમાં વિરેચનનું કર્મ કરવાથી ખૂબ સારું પરિણામ મળે છે.
તો શું તમને આજનો અંક ગમ્યો? આવી જ રીતે દરરોજ અમારો પ્રસારણ સાંભળતા રહો. હવે આપણે હજુ એક સુંદર ગીત સાંભળીશું.
તારો છું ઓ ક્રિસ્માનો તારી વાત, કાકે તે કીધી છે પ્રી, તો પણ હું ખરા વિશ્વાસ ને તુજ પાસે રહેશની, રાખ મને સ્થામ પાસે હે પ્રભુ, જાતે મોજ માટ મોજ સહ્યું, રાખ મને તુજ કોખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂળવાન રાખવાયું, મુજને અર્પિત કર તારી સેવા કાજ, તારી મહાકૃપાએ ખરા વિશ્વાસે જોઉં તને આજ, તારી મરજી મુજ થાય, રાખ મને સ્થામ પાસે હે પ્રભુ, જાતે મુજ માટ મોત સહ્યું, રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂળવાન રાખવાયું, ઘડી ભર જો હું મળું તારી સાથ, શાંતિ મુજ દિલને વળે, જ્યારે આરાધું તને ઓ મુજનાથ, મળું જે મિત્રો મળે, રાખ મને સ્થામ પાસે હે પ્રભુ, જાતે મુજ માટ મોત સહ્યું, રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂળવાન રાખવાયું, સમજી શકું ના ઊંડો પ્યાર, જ્યાં લગા જગમાં છે બસ, જોઈ શકીશ હું તારો હર્ષ પાર, જ્યારે આવેશ તારી પાસ, રાખ મને સ્થામ પાસે હે પ્રભુ, જાતે મોજ માટ મોજ સહ્યું, રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂળવાન રાખવાયું,
પ્રભુનું વચન તે સત્ય અને શાંતિનો માર્ગ છે. આવો હવે આપણે પ્રભુના વચન ઉપર મનન કરીએ.
મેસેજ નંબર 3, મિનિસ્ટ્રી ઓફ કિંગડમ ઓફ ગોડ, દેવના રાજ્યની સુવાર્તા. હું રાજુ ગાવિત આજે ફરી એકવાર દેવનું વચન ગુજરાતી ભાષામાં તમારા સુધી લાવનાર અને સાંભળનાર દરેક નાના મોટા બાળકો, વડીલો, હું સર્વના ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આવકાર કરું છું. આજે આપણે શીખીએ કે દેવના રાજ્યની સુવાર્તા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર લઈને આવ્યા હતા. માર્ક તેનો પહેલો અધ્યાય 14 અને 15 પર આજે આપણે વચન શીખીએ. ઈસુ ગાલિલમાં આવ્યો ને દેવની સુવાર્તા પ્રગટ કરતા તેણે કહ્યું, સમય પૂરો થયો છે ને દેવનું રાજ્ય પાસે આવ્યું છે, પસ્તાવો કરો ને સુવાર્તા પર વિશ્વાસ કરો. માર્ક તેનો પહેલો અધ્યાય 14 અને 15 કલમમાં લખવામાં આવ્યો છે. મસીહાના આગમનની બાતમી સૌપ્રથમ યહૂદિયામાં આપવામાં આવી હતી. યરૂસલેમના મંદિરોમાં જખરિયા જ્યારે ધૂપ જળાવતો હતો ત્યારે ઈસુની આગળ રસ્તો પાદ્ર કરનાર યુહાનના જન્મની બાતમી જખરિયાને આપવામાં આવી હતી. તે પ્રભુની આગળ મોટો થશે, બેથલેહેમની પહાડીઓ પર દેવદૂતોએ ઈસુના જન્મની બાતમી આપી હતી. તેની શોધમાં માગીઓ યરૂસલેમ આવ્યા હતા. મંદિરમાં સિમિયોન અને હાન્નાએ પણ ઈસુના દૈવીપણાની સાક્ષી આપી હતી. યરૂસલેમ અને સર્વ યહૂદિયામાં લોકોએ બાપ્તિસ્ત યોહાનનો સંદેશ સાંપડ્યો હતો. તેમજ સેનેદ્રહીન કાઉન્સિલથી પાઠવવામાં આવેલો પ્રતિનિધિ મંડળ અને તેઓના સાથેના ટોળાવેએ યોહાનને આપેલી ઈસુ વિશેની સાક્ષી સાંભળી હતી. ઈસુને તેના પહેલા શિષ્યો યહૂદિયામાંથી મળ્યા હતા અને અહીંયા જ તેના શરૂઆતના સેવા કાર્યનો ઘણો ફાળો આપવામાં આવ્યો હતો. યરૂસલેમનું મંદિર શુદ્ધ કરતી વખતે તેની ઝબકતી દિવ્યતા, તેના સાજાપણાના ચમત્કારો અને તેના હોઠોમાંથી આવેલા દેવી સત્યના પાટો, એ સર્વ અને બેતસદાના સાજાપણાના ચમત્કાર, એ સર્વ તેનું દૈવીપણું જાહેર કર્યું હતું. ને તે પછી સાનહેદ્રીનના કાઉન્સિલ સામે તેણે તે દેવનો પુત્ર છે એ પણ બતાવ્યું હતું. ઇઝરાયેલના આગવનએ ઈસુનો સ્વીકાર કર્યો હોત તો આખા જગતમાં સુવાર્તા લઈ જનાર સંદેશવાહક જેવો તેઓને ઈસુ માન આપત. દેવનું રાજ્ય અને તેની દયાનો સંદેશ આપવાની પ્રથમ તક તેઓને આપવામાં આવી હતી, પરંતુ ઇઝરાયેલને તેના આવવાનો સમય ખબર નહોતો. યહૂદીઓ આગેવાનીને અદેખાઈ અને અવિશ્વાસ તેઓના ખુલ્લી નફરતમાં બદલાઈ ગયા હતા ને લોકોના હૃદયો ઈસુથી દૂર ગયા હતા. જેમ ઈસુ ગાલિલમાંથી શિક્ષણ આપતો ને સાજાપણો આપતો પ્રવાસ કરતો, તેમ ગામડાઓમાંથી ને શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળા તેની પાછળ વળતા હતા. ઘણા યહૂદિયામાંથી ને આજુબાજુના પ્રાંતમાંથી પણ આવ્યા. ઘણીવાર તેણે લોકોથી સંતાવવું પડતું હતું, કેમ કે લોકોનો ઉત્સાહ એટલો ઉચ્ચ દરજા સુધી પહોંચ્યો હતો કે સાવચેતીનો પગલું લેવું પડતું હતું. રખેને રમણ અધિકારીઓ જાગૃત થાય ને શિક્ષણને પણ ધમકી આપે. આ સમય એવો સમય જગતમાં એ પહેલાં કદી આવ્યો ન હતો. સ્વર્ગ માનવ પાસે લાવવામાં આવ્યો હતો. ભૂખ્યા અને તરસ્યા આત્માઓ જેવો ઇઝરાયેલના છુટકારા માટે ઘણા સમયથી વાટ જતા હતા તેવા હમણાં મુક્તિદાતાની દયા પર મિજબાની કરતા હતા. ઈસુના આવવાનો સમય તેના પવિત્ર આત્માથી અભિષિક્ત થવાનો સમય, તેનું મરણ ને વિધર્મીઓને સુવાર્તા આપવાનો સમય એમનો ચોક્કસ સમય બતાવવામાં આવ્યો હતો ને એ ભવિષ્યવાણીઓ સમજવાનો ખાસ હક યહૂદીઓને આપવામાં આવ્યા હતા. તેમજ તેની પૂર્ણતા ઈસુના કાર્યમાં થાય છે. તે ઓળખવાની તક પણ તેઓને જ આપવામાં આવી હતી. ઈસુએ તેના શિષ્યને ભવિષ્યવાણીનો અભ્યાસ કરવામાં વિનંતી કરી છે. દાનિયેલના ભવિષ્યવાણીનો ઉલ્લેખ કરતા ઈસુએ કહ્યું હતું, જે વાંચે તે સમજે. માથી તેનો 24મો અધ્યાય 15 કલમમાં લખવામાં આવ્યો છે. પુનરુત્થાન પછી ઈસુએ તેના શિષ્યને સર્વ ભવિષ્ય વક્તાઓ અને પોતા વિશે સમજણ આપી હતી. દેવનો દીકરો ઈસુ પછીના હોદ્દા પર આવનાર એ ગાબ્રિયેલ દૂત હતો, જે દાનિયેલ પાસે દેવનો સંદેશ લઈને આવ્યો હતો. એ ગાબ્રિયેલ તેનો દૂત, જેને તેણે તેના પ્રિય યોહાન સામે ભવિષ્ય ખુલ્લું કરવા માટે મોકલ્યો હતો, ને જેવો આ ભવિષ્યવાણીના વચનો જે વાંચે, સાંભળે ને સમજે ને તે પ્રમાણે ચાલે તેને આશીર્વાદિત છે, એવું તેણે જાહેર કર્યું હતું. પ્રગટીકરણ 1:3 લખવામાં આવ્યું છે, ખચિત પ્રભુ યહોવા પોતાનો મર્મ પોતાના સેવક પ્રબોધકોને બતાવ્યા સિવાય કંઈ કરશે નહીં. મર્મ આપણા દેવના છે, પણ પ્રગટ કરેલી વાતો સદા આપણી તથા આપણા સંતાનની છે. આમોસ 3:7 પુનર્નિયમ 29:29 દેવે એ બાબતો આપણને આપી છે. તેનો પૂજ્ય અને પ્રાર્થનાપૂર્વક અભ્યાસ કરીને દેવ આશીષ આપે છે. ઈસુના પહેલા આગમનના સંદેશ જેમ તેના કૃપાના રાજ્યની ઘોષણા કરી, તેમ તેના બીજા આગમનનો સંદેશ તેના વૈભવી રાજ્યની ઘોષણા કરે છે. ને બીજો સંદેશ પણ પહેલા સંદેશના જેમ ભવિષ્યવાણી પરના પાયા પર આધારિત છે. દૂતે દાનિયેલ સાથે સેલા સમય વિશે જે શબ્દ બોલ્યા છે, તે શબ્દ સેલા સમયમાં જ સમજવાના હતા. તે સમયે ઘણાઓ અહીં તહીં દડશે ને જ્ઞાનની વૃદ્ધિ થશે. દુષ્ટ પાપ કર્યા કરશે અને કોઈ પણ દુષ્ટ સમજશે નહીં, પણ જ્ઞાની તેનો અર્થ સમજશે. દાનિયેલ 12:4-10 લખવામાં આવ્યું છે, મુક્તિદાતા પોતે પોતાના આવવાના ચિહ્નો આપતા કહ્યું છે કે તમે જ્યારે આ સગળા પૂરા થતા જુઓ ત્યારે જાણશો કે દેવનું રાજ્ય પાસે છે. પણ તમે પોતાના વિશે સાવધાન રહો, રોખેને અતિશય ખાનપાનથી તથા સંસારી ચિંતાથી તમારા મન જડ થઈ જાય, તેથી તે દિવસ ફાંદાની પેટે તમારા પર અચિંતો આવી પડે. પણ હર વખત જાગતા રહો અને વિનંતી કરો, આ બધું જે થવાનું છે તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ. આ પવિત્ર વચનમાં અગાઉથી કહેવામાં આવેલા સમયમાં આપણે પહોંચી ગયા છીએ, અંત સમય પાસે આવ્યા છે. પ્રબોધકના સંદર્શનો આપણા સામે ખુલ્લા કરવામાં આવ્યા છે ને તેમાંથી ગંભીર ચેતવણીઓ નિર્દેશ કરીને આપણને એવું કહે છે, પ્રભુનો વૈભવમાં આવવું એ પાસે છે. પણ ભાઈઓ, તમે અંધારામાં નથી, તે દિવસ ચરીની માફક આપણા પર આવી પડે. તમે સગળા અજવાળાના દીકરા તથા દાડાના દીકરા છો. આપણે રાતના તથા અંધકારના નથી, ને આપણા પ્રભુના આવવાના દહાડાની આપણને ખબર નથી. તેથી આપણે બીજાઓની પેટે ઊંઘીએ નહીં પણ જાગીએ, એમ બાઇબલ આપણને કહે છે. તે તેઓની આંખોમાંને દરેક આંસુ લૂછી નાખશે. મરણ ફરીથી થનાર નથી, તેમજ શોક કે રુદન થનાર નથી. પ્રથમની વાતો જતી રહેલી છે. આ છે દેવનું રાજ્યનો એક સુવાર્તા તથા દેવનું વચન. તો આજના વચન થકી પ્રભુ આપ સર્વને આશીર્વાદ આપે અને આપ સર્વને એ પ્રમાણે તૈયારી કરવા માટે મદદ કરે. પ્રાર્થના કરીએ. પવિત્ર અપવિત્ર મહાન સર્વશક્તિમાન પવિત્ર પ્રભુ, સામર્થ્યવાન અમારા દેવ પિતા, અમે તમારી પાસે આવીએ છીએ. આ જગતમાં જીવન જીવતા પ્રભુ મનુષ્યને તમે પસંદ કર્યા અને તે ભયંકર કૃત્યમાં ફસાયેલો હતો તેમાંથી પણ તમે કાઢ્યા. અને પ્રભુ, તમારા પવિત્ર વચન, તમારા રાજ્યના વિશે જે સુવાર્તા તમે લોકો સુધી પહોંચાડી છે પ્રભુ, તે આજે અમારા સુધી તમે પહોંચાડી છે. પ્રભુ અમે તમારા વચન પ્રમાણે ચાલીએ, અમે હંમેશા પ્રભુ દુઃખમાં, સંકટમાં, પરીક્ષણમાં, બીમારીમાં અમે તમને અમારા હૃદયમાં સ્થાન આપીએ અને તે પ્રમાણે ચાલીએ, એટલા માટે મદદ કરો. પ્રાર્થના છે પ્રભુ તમારા પવિત્ર નામમાં માંગીએ છીએ, આમેન.
વાદસ્તમ પાસ રાખ મને પ્રિય પ્રભુ ઈસુ, જ્યાં શુદ્ધ કરનાર ધાર વહે, તારણ કરવા
સરનામો હજી એક વાર સાંભળો લેશો. એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો, પોસ્ટબોક્સ નંબર 1446, સેલેસબરી પાર્ક, પુણે 411037. આ સાથે અમારો આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ સમયે આજ મીટર બેન્ડ પર. ત્યાર સુધી પ્રભુ તમારી સાથે રહે.